તારીખ 7/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કથા 44 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 17.
વાસ્તવિક જે ઉપાય છે એ મળે તો મોક્ષ થાય, બીજા કોઈ પ્રકારે મોક્ષ ન થાય. ના પર એક વાત ચાલે છે, એ ભાઈ કહેતા હતા કે જો કોઈ રીતે મોક્ષ થતો હોય તો હું ચેડ્યા વિના 8 કલાક બેસી રહું. એટલે ચેડ્યા વિના તમે કયો એ રીતે 8 કલાક બેસી રહ્યો? બેસે એ ઊભા રહીએ, ઊંધે માથે રહીએ, ગમે તમે બધું થઈ શકે. કારણ કે આપ કહેતા હતા કે 48 મિનિટમાં કેવું જ્ઞાન થાય, પણ સર્વજ્ઞ ભગવંતોએ શું કહ્યું છે તે આશય અને તે સમજણને પોતાની કર્યા વિના વગર પુરુષાર્થે આ અપૂર્વ વસ્તુ કાંઈ પ્રાપ્ત થતી હશે એમ કાંઈ હઠયોગથી મોક્ષનો માર્ગ પ્રાપ્ત થતો નથી એમ કહેવું છે. અને સમજણ કરીને યથાર્થ વિધિથી એ માર્ગે ચાલવું જોઈએ એ જ કહે છે. જે વિધિએ જે કળાનો અભ્યાસ જોઈએ તે વિધિ વડે તત્વ સહજ જ્ઞાન દશાથી બગડે છે. જગતમાં પણ જે વિધિએ કાર્ય થતું હોય તે વિધિએ કાર્ય કરવાનું બને છે. અતિન્દ્રિય બેહદ સુખનો અંશ પણ પૂર્વે અનંતકાળમાં જાણ્યો નથી. જીવે આત્માના સુખ, આત્માનું જે અતિન્દ્રિય સુખ અંદરમાં હદ વગરનું બેહદ પડેલું છે, એનો એક અંશ પણ, કોઈ અંશ પણ અનંતકાળમાં જીવે જાણ્યો નથી, અનુભવ્યો નથી. તો વર્તમાનમાં તેનો પ્રેમ લાવીને સત્સમાગમ વડે અભ્યાસ કર્યા વિના તેની જાતની ઓળખ કેમ થાય? આમ પ્રશ્ન કરે છે કે અમે એવો સુખનો અનુભવ નથી કર્યો તો પછી અમને ક્યાંથી એ બાબતને ખબર પડે? કાંઈ અમે તો જાણતા જ નથી એ વિશે. પણ એમ કહેવામાં આવે છે કે એવું સુખનો અંશ પ્રગટ થાય તો પૂરું સુખ પ્રગટ થાય એક વાત, અને અનંતકાળના અનંત દુઃખ જાય. સાદે અનંતકાળનું અનંત સુખ મળે, અનંતકાળના અનંત દુઃખ મટે, તો એની કિંમત તો આવી શકે કે 3-4 વર્ષથી નિશાળમાં બેસાડે છે બાળકને, પછી એને સમજણ આવે છે 8-10 વર્ષ પછી હું શું કરવા ભણું છું, આ ભણતા ભણતા આટલા વર્ષ સુધી મારે ભણવું, પછી મારે મારું જે આજીવિકાનું આર્થિક પ્રયોજન છે એમાં ક્યાંક ને ક્યાંક મારે પ્રવૃત્તિ કરવાની છે. કેટલા વર્ષ સુધી ઘરડા ઘરડે છે એ વખતે એમ નથી કહેતો કે પણ મારે શું કરવાનું છે, તે બી હું શું કરીશ ને કયો ધંધો કરીશ ને કઈ નોકરી કરીશ ને કેવું કામ કરીશ મને અત્યારથી ખબર નથી, માટે મારે આ 7-8 વિષય અત્યારે શું કરવા ભણવા. પછી ઇતિહાસ કામમાં આવશે કે ભૂગોળ કામમાં આવશે એને કંઈ ખબર નથી. 500-600 વર્ષ પહેલાં મોગલ બાદશાહ આમ જીવતો તો એ મારે ધંધાના કામમાં આવવાનું છે કે એનો પ્રશ્ન ત્યાં નથી કરતો. ત્યારે તો એ જેમ કે અત્યારે તો અમને કઈ એમ શું કરેલા કરે છે કે 20-20 વર્ષ સુધી ભણવાની મજૂરી કરે છે. એક પેઢીનો પિરિયડ ગણાય છે 1 જનરેશન પાસ 20 વર્ષ. 5 વર્ષથી નિશાળે બે આપણે એમ ગણી 25 વર્ષ સુધી ભણે તો 20 વર્ષ સુધી તો ભણે છે. શું કરવા, રોટલી ખાવા? 20 વર્ષમાં તો 20 વર્ષનો હેતુ શું? આ છે અનંત સુખ માટે એને એટલી એટલા સમયની માગણી નથી કરતા. છ મહિનાની વાત છે, તો વધુમાં વધુ નહીતર અંતર્મુખની વાત છે. આથી સુગમ ઉપાય કયો બીજો હોય છે? એમાં તો હજી બેકારી મળશે કે રોટલી મળશે એ ખબર નથી. કીધું એટલે આપણે અહીંયા કોઈ નિષ્ફળ જાય એવું વર્તમાનમાં તેનો પ્રેમ લાવીને, તેની કિંમત લાવીને, તેનું મૂલ્યાંકન કરીને, સત્સમાગમ વડે અભ્યાસ કર્યા વિના તેની જાતની એટલે સ્વભાવની ઓળખાણ કેમ થાય? આત્માની જે જાત છે એની ઓળખાણ કેવી રીતે થાય? આત્માની ઉજ્જવળતા દેહની ક્રિયાથી થાય નહીં. શરીરનો ઉપવાસ કરે એટલે કાંઈ આત્માની ઉજ્જવળતા થાય એવું કાંઈ નથી. કે જાત્રા કરી આવે ઉઘાડા પગે માટે આત્માના ગુણ ઉઘડેને ઉજ્જવળતા થાય એમ કાંઈ નથી. શરીરની ક્રિયાથી આત્માના ગુણ પ્રગટતા નથી. આત્માનો ગુણ જ્ઞાન માત્ર છે, ક્યાં લીધું? અનંત ગુણ નામ લે છે. આખા સમય સારમાં જુઓ તો આત્માનો ગુણ જ્ઞાન માત્ર છે એમ કે છે. અનંત ગુણ ખબર છે કે નાનું, પણ ઓળખાય છે જ્ઞાન લક્ષણ છે. તેની જાતની ઓળખાણ કરવી છે ને. જ્ઞાન સ્વભાવે આત્માની ઓળખાણ જ્ઞાન લક્ષણથી જ થાય, બીજી રીતે ન થાય. અરે અનુભવ પણ જ્ઞાન લક્ષણથી થાય. નાની લક્ષણત નાની લક્ષણથી લક્ષણત અનુભવતી, નાની છે એ લક્ષણ છે, લક્ષણ વડે અનુભવે છે. જ્ઞાન લક્ષણ વડે અનુભવ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એની વિધિ નથી, વિધિ સમજવી પડે. એની અનુભવની જે કળા એની વિધિ સમજે તો અનુભવ થાય. 42 નું કરો છો. રાગાદી અને શરીરાદીથી જે એકત્વ પણ ઉકેલું છે તેનાથી ભીન પડીને, ભીન થઈને ચૈતન્યમાં અલંબિતા, એવો શબ્દ છે. બસ 42 નું કરો. ચૈતન્યમાં અલંબિતા, ચૈતન્યને અવલંબો, ચૈતન્ય ભાવને અવલંબીને ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરો. આત્માનું ગુણ જ્ઞાન માત્ર છે એટલે જ્ઞાન વડે જ્ઞાતાની સમજણ થાય છે. પણ કોઈ સહેલાઈથી માને કે બીજાને રોટલા 5-10 વર્ષના દેવાથી, એટલે દાન દેવાથી, કે ગુરુના પગ દબાવવાથી, કે 5-10 હજાર રૂપિયાનો ધર્માદો કરી નાખવાથી, 5-10 હજારની 5-10 કરોડનો ધર્માદો કરી નાખવાથી, કે સેવા ભક્તિ કરવાથી, કે દેશની સેવાથી હજારો જીવો ઉપર ઉપકાર કરવાથી આત્માનું કલ્યાણ થાય, તો તેની બધી વાત ખોટી છે. એ રસ્તો ખોટો છે અને વાત બધી ખોટી છે. બહારનું કર્યું આત્માથી કાંઈ થતું નથી. આત્મા માત્ર અજ્ઞાનપણે પરવસ્તુમાં કર્તૃત્વ ભાવ કરી શકે. બહુ તો અજ્ઞાનપણે પરપદાર્થના કાર્યો હું કરું છું એવો કર્તૃત્વ ભાવ બહુ તો કરી શકે. બાહ્યના કોઈ ઉપાયથી આત્મતત્વ સમજાય નહીં. ગમે તે બહારનો ઉપાય કરે, આત્માથી જે બહાર ભાવ હોય કે દ્રવ્ય હોય, પણ આત્માથી જે બાહ્ય છે તેનાથી આત્માનો કોઈ ઉપાય નહીં. બાહ્યના કોઈ ઉપાયથી આત્મતત્વ સમજાય નહીં. તે માટે કહ્યું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થ છે આત્મકલ્યાણનો એક જ પંથ છે, બીજો કોઈ ઉપાય નથી, બીજી કોઈ વિધિ નથી. તે વિધિ એ કે આત્માની જ જાતનો ઉપાય સમજે, આત્માની જ જાતને ઓળખે, અને ઓળખીને આત્માને જ સ્વભાવને જ અવલંબવાની કળા શીખે સમજે તો આત્માનો ઉઘાડ થાય એટલે અંદરથી આત્માના ગુણ ઉઘડે એમ કહે. ઘણા શાસ્ત્રોમાંથી ઘણી ધારણા કરીએ અથવા શુભ ક્રિયા કરીએ પણ તેથી આત્મા સંબંધીનું ફળ નથી. કીધું છે રાજનૈતિક 30મા કલશમાં કોઈ એમ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી આત્માનું જ્ઞાન થાય કે આત્માનો અનુભવ થાય તો એમ થતું નથી. ચોખ્ખું લખ્યું છે કોઈ એમ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી આત્માનો અનુભવ થાય તો એમ કઈ થતું નથી. પૂછા પૂછતા વર્ષથી આપણે ત્યાં અભ્યાસ કરે છે ને સિદ્ધાંતનો જ અભ્યાસ કરે છે બધા શાસ્ત્રો માટે છે એથી કોઈ અનુભવ થતો નથી. ઘણા શાસ્ત્રોમાંથી ઘણી ધારણા કરીએ અથવા શુભ ક્રિયા કરીએ પણ તેથી આત્મા સંબંધી ફળ નથી. એ જગ્યાએ એવું આવે જૈન સિદ્ધાંતનો અભ્યાસ કરવામાં આવે તો દર્શન મુનિ મંદતા થાય અને અનુભવ થવાની યોગ્યતા થાય. નિયમ કહે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરે તો કાંઈ ના લાભ થાય અનુભવ ન થાય. જૈન સિદ્ધાંતનો અભ્યાસ તો ભલે કરે પણ જે અભ્યાસથી બાહ્ય પરિણામ છે વિકલ્પાત્મક પરિણામ છે એવો જે રાગની એકતાનો સંગ ન છોડે રાગનો સંગ ન છોડે એકત્વ ન છોડે તો અનુભવ ન થાય. પણ જૈન સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે ભાઈ તો રાગનો સંગ છોડી દે રાગ જુદો છે તારા ભિન્ન પડી જાય અને ભિન્ન થાય તો અનુભવ થાય. રાગથી ભિન્નપણું થાય ને એને અનુભવ થાય રાગની એકતામાં પડ્યો પડ્યો અનુભવ થાય એવું તો બનવાનું દર્શન નો બંધ થાય દર્શન નો મંદ થયે અભાવ થયો તો સમ્યક દર્શન જ હોય પણ મંદ થયે સમ્યક દર્શન થાય એમ નથી પણ મંદ થતા થતા આગળ વધે અને દબાઈ જાય એટલો મંદ થાય તો ઉપશમ થાય. પણ અનેક વાર મંદ કર્યો છે અને પાછો તીવ્ર થઈ ગયો અયથાર્થપણે મંદ થાય છે અને યથાર્થપણે મંદ થાય છે. યથાર્થપણે મંદ થાય તો સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે સ્વરૂપના ભાવ ભાષણ સુધી આવે અને સમ્યક દર્શન અવશ્ય થાય પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે ત્યાં પ્રતીતિ થાય છે અને એટલો અનંત મહિમાનંદ સ્વરૂપમાં એટલો અપૂર્વ મહિમા આવે છે કે એ મહિમાથી એ સ્વરૂપની પ્રાપ્તિ અનુભવ સુધી પહોંચી જાય છે. પણ એવું ક્યાં સુધી ન પહોંચે અને એ પહેલાંની ભૂમિકામાં જે મંદતા આવે છે એમાં પાછો મંદ થાય ને પાછો તીવ્ર થાય પાછો મંદ થાય ને પાછો તીવ્ર થાય એવું બને છે ખરું. હા એમ એમ એ તો શું છે કે એ તો પ્રત્યેક સમયની પર્યાય સ્વતંત્ર છે એમ યાર પાછું સાંભળી પણ કેટલાક જે પર્યાયના કારણકારી સંબંધ છે એ કારણકારી સંબંધો ન સમજે તો કાર્યના કારણને સેવે નહીં અને કાર્ય ઉપજે નહીં એમ કહેવાય. સમય સમયની પર્યાય સ્વતંત્ર છે અને કારણકારીને કાંઈ લેવા દેવા નથી એમ સમજીને હવે સત્સંગે પ્રવર્તે તો એથી તો કંઈ કાર્ય થવાનું નથી. એક સમયની પર્યાયની સ્વતંત્રતા સમજીને પર્યાય દ્રષ્ટિ ઉડાડવાની છે. ક્યાં હેતુ એ છે ન્યાય એ છે કે પર્યાય દ્રષ્ટિ છોડી દેવાની પર્યાયનું કર્તૃત્વ છોડી દેવું. Thank you. બીજા ગમે તે ઉપાય કરે પણ તે રખડવાનો ઉપાય છે, બીજા ગમે તે ઉપાય કરે તો તે રખડવાનો ઉપાય છે. ઉપાય અને ઉપેય સાધન અને સાધ્ય, ઉપાય અને ઉપેય અર્થાત સાધન અને સાધ્ય. ઉપાયનું બીજું નામ સાધન પણ છે અને સાધ્યનું બીજું નામ ઉપેય પણ છે. એટલે કારણ અને કાર્ય એક જ જાતિમાંથી જોશે, બીજું બીજી જાતનું કારણ અને બીજી જાતનું એનું ફળ કાર્ય એમ નહીં બને, એક જ જાતનું કારણ કાર્ય જોશે. તે માટે યથાર્થ સત્સમાનું વડે આત્માને જાણીને રાગ રહિત આત્મામાં જેવું જાણ્યું તેમાં ટકી રહેવું તે મોક્ષનો ઉપાય છે. આત્માને જાણ્યો, જાણીને અનુભવ્યો, અનુભવીને જાણ્યો અને એ અનુભવમાં ટકી રહેવું, સ્થિર થવું તે મોક્ષનો ઉપાય છે. સૌને મોક્ષ જોઈએ, કોઈ મોક્ષની વાતમાં ના ન પાડે પણ સંસારની રુચિ છોડીને સતનો આદર અથવા મોક્ષનો આદર કર્યો નથી. મોક્ષ જોઈએ છે પણ સંસારની રુચિ છોડવી નથી. વિરોધીનો સંગ છોડવો નથી, વિરાધક ભાવનો સંગ છોડવો નથી અને અવિરોધ ઉપાય સાધવો છે, કોઈ રીતે બનવાનું નથી. મોક્ષની કોઈ વાત ના, કોઈ વાતમાં કોઈ ના પાડે નહીં પણ સંસારની રુચિ છોડવી નથી. સતનો, પરમ સતનો, આત્માનો આદર કરવો નથી તો સતની રુચિ વિના કેમ સમજાય? અહીં એમ કહેવાનું છે કે આત્મા છે, છે તે પરપણે નથી, એટલે અન્ય સ્વરૂપે અને અન્ય વસ્તુ એ નથી. સ્વપણે છે એમ નક્કી કર્યું કે આત્મા પોતાપણે છે, પણ કયા ઉપાયથી તેનું પ્રગટ થવું છે તેનો સમ્યક પ્રકારે જેને નિર્ણય થયો નથી, તેને જે નિર્ણય કરાવનારા મળ્યા છે તે બહુ વધે તે જાતના મળ્યા છે. અજાણ્યા જીવો આત્માની વાત કરે છે, એ આત્માના ઉપાયની વાત પણ અન્યથા કરશે, વિપરીત કરશે, એનાથી ભાવ વધશે. બીજું કાંઈ નહીં થાય, મોક્ષ તો નહીં થાય પણ બહુ વધશે. ખોટા સાધનને સાધન માનવાથી મિથ્યા દ્રઢતા ગ્રહિત થઈ જાય. કારણ કે જેમાં બાહ્ય સાધનથી પુણ્યાદિના નિમિત્તથી આત્માને ગુણ થશે એવા એવો આશય આવતો હોય ત્યાં બંધ ભાવ છે અને ભાવ કરવાના ભાવ છે. અબંધ ભાવે અબંધ તત્વ ઉગડે, માટે સાચું, હું સાચું સુખ, સાચું તત્વ એ સમજવાથી આત્મજ્ઞાન વડે પ્રગટે. એમને સમજાવવા જ્ઞાનીએ, એને સમજાવવા જ્ઞાનીએ નિર્દોષ માર્ગ થયો છે. એ રીતે અહીંયા 43 ગાથા ઉપર ઘણી વિસ્તારથી પ્રશ્ન થાય.
ઉપાય
છે, ઉપાય નથી એને ઉપાય કે છે, એ રીતે તો કઈ કામ થશે નહીં. જ્ઞાન લક્ષણ છે અને જ્ઞાન વેદન છે, વેદક સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ. જે નિર્ણયમાં પોતાના અવ્યાબાધ અને અસીમ જેનું સામર્થ્ય છે એનો વિશ્વાસ ઊભો થાય, અસીમ સુખ ભર્યું છે, અનંત પરમાનંદ ભર્યો છે એનો વિશ્વાસ આવે અને જગતના પદાર્થોમાં સુખ છે એવો વિશ્વાસ મટી જાય, તળી જાય, બે એક સાથે થાય, એ વાળું થાય ને અંધારો પછી અંધારો રહે એવો નિર્ણય થવો જોઈએ. આ છ પદ પરમાર્થ
સમજાવવા થયા છે. પરમાર્થ એટલે આત્મ કલ્યાણ કેવી રીતે થાય એ સમજાવવા માટે આ છ પદ કયા છે એમ હવે કહે છે. ષટસ્થાનક સંક્ષેપમાં ષડદર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ જે આ ષટ પદ એટલે ષટસ્થાનક છે એ બહુ સંક્ષેપમાં અહીંયા કયા છે. ત્યાં તો 142 કડીમાં વિષય પૂરો કરવાનો છે, એમાં બાકી બધી 45 મિનિટથી શરૂ કરશે એટલું તો એમાં શંકા સમાધાનથી પાછી વાત આવશે. એટલે ઘણો સંક્ષેપમાં વાત કરી છે. પણ એ છ પર એ ષડ દર્શન છે, જે છ આસ્તિક્ય દર્શન છે એમાં કોઈ આત્માને સ્વીકારે છે તો કોઈ આત્માની નિત્યતાને સ્વીકારે છે, કોઈ આત્માના માત્ર કર્તાપણાને સ્વીકારે છે, કોઈ આત્માના માત્ર કર્તા ભોગતાપણાને સ્વીકારે છે, કોઈ આત્માના માત્ર મોક્ષને સ્વીકારે છે ને કોઈ માત્ર આત્માના મોક્ષના ઉપાયને સ્વીકારે છે. એમ છ પ્રકારના અભિપ્રાયો છે એ આમાં આવી જાય છે. એ બધા એકાંત અભિપ્રાય છે, અહીંયા અનેકાંત પણ એ કહે છે. એટલી વાત છે. છ પ્રકારે આત્માનો વિચાર કરવાથી, છ પ્રકારે વિચાર કરવાથી એટલે છ ચારેય બાજુથી આત્માનો વિચાર કરવાથી છ દર્શન જે એક એક પક્ષના આધારે ધર્મ માને છે. છનો એક જ પક્ષ જેને પકડી લીધો છે વેદાંતાદી બૌદ્ધની જગ્યામાં આવી જાય છે તેની અપેક્ષા પણ હિન ભગવાનના અના અનેકાંત ધર્મમાં સમાઈ જાય છે. એ શું કહેવા માગે, એ એકાંત જે કહેવા માગે છે એનો એક અંશ જૈન દર્શનમાં આવી જાય છે. પરમાર્થ સમજવા માટે જ્ઞાની પુરુષોએ છ પદ કયા છે? પરમાર્થ એટલે સાચું સ્વરૂપ કહો, પરમાર્થ એટલે આત્મકલ્યાણ કહો, તેના માટે જ્ઞાની પુરુષોએ આ છ પદ કયા છે? તેનું કારણ એ કે બીજા એકાંત પક્ષથી ભૂલ થવા ન પામે, એક પક્ષ ગ્રહણ કરીને ભૂલ ન કરે. કોઈ આત્માને અકર્તા કહે છે, કોઈ આત્માને અભોક્તા કહે છે, તો કોઈ મોક્ષ નથી એમ માને છે, તો કોઈ એકાંત આત્માને નિત્ય માને છે, કાંક્ય છે નિત્ય માને છે, કોઈ એકાંત અનિત્ય માને છે બૌદ્ધ. તેનો વિરોધ કાઢીને આ છ પ્રકાર ત્યારબાદ કથનથી સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે છે. પણ એક પક્ષ ગ્રહણ કરે તે ભૂલે છે, એક જ પકડી લઈએ બાકી બધું એને માન્ય ન હોય તો એ જીવે છે. આનંદભીનજી કહે છે કે છ દર્શનોમાંથી જેનો પક્ષ લઈને બોલવું તે તેનું વખાણે હા અમારી વાત કરે છે. જો કોઈની પણ મુખ્ય વાત આવે ત્યારે પેલા એમ થાય હા અમારામાં પણ અમારી જ વાત છે, પાછળથી સ્વીકારીને અંગીકાર કરી છે, ગ્રહણ કરી છે એમ પણ કે છે. મૂળ વાત અમારી છે, તમને ગમે કે પછી તમે અમારા માંથી લીધી એમ પણ કહે છે. એ પ્રકારથી બધું ચાલે. એક કહે છે કે આત્મા નથી, ત્યારે જ્ઞાની તેની વાત એક અપેક્ષાથી સાચી ઠરાવે છે કે આત્મા પર વસ્તુ પણ એ નથી. આત્મા આત્મામાં નાસ્તિત્વ નામનો ધર્મ છે, આત્મા નથી. સાચી વાત છે, દેહાદી ને રાગાદી સ્વરૂપે પરભાવ અને પરદ્રવ્ય નથી, પર પણ એ નથી. રાગ દ્વેષ પુણ્ય પાપ મન વાણી દેહની ક્રિયા કરવા પણ એ આત્મા નથી. એમ છે પક્ષને અપેક્ષાથી મંડન કરીને અપેક્ષાઓમાં હકાર નકાર સમજે તો બધા પ્રશ્નોના ઝઘડા મટી જાય. આત્માને કોઈ એકાંત નિત્ય કુટસ્થ માને તો સંસાર અવસ્થા પલટીને મોક્ષ અવસ્થા કરી શકે, અવસ્થાથી અવસ્થા ન માને તો પછી આ ઉપદેશ આપવો ગ્રહણ કરવો પુરસાદ કરવો એ વાત કાંઈ રહેતી નથી. વાત પૂરી થઈ જાય છે કે નિત્ય છે, ઓછે નિત્ય છે, પછી ક્યાં એને કાંઈ કરવાનું એમ છે. ક્રોધ દશા અથવા અવગુણ દશા પલટીને ક્ષમા અથવા સમતાની દશાને ધરી શકે નહીં. મારી જો આત્મા એકાંતે નિત્ય હોય તો તને જે દુઃખ છે એ દુઃખ કોઈ બી નહીં મટે, અને તારે દુઃખ મટાડીને સુખી થવું છે એ વાત તારે વિચારવાની સુદ્ધા રહેશે નહીં. સમતાની દશાને ધરી શકે નહીં, પુરુષાર્થ થઈ શકે નહીં. વળી કોઈ એકાંત અનિત્ય માને તો પુરુષાર્થનું ફળ ભોગવી શકે નહીં. આજેના જે એક સમયમાં મોક્ષ થતો નથી, સાધન સાધી એક સમયમાં તો કાંઈ થવાનું નથી, તો ક્રમથી જ આગળ વધારે છે. જો એકાંત નીત્ય હોય તો પછી ભવિષ્યમાં તો હું રહેવાનું નથી, મારે અત્યારે કાંઈ કરવું નથી. એમ તેમના બધા અભિપ્રાયના નિરાકરણ આ સ્વપદમાં આવી જાય છે. જગતમાં ઘણા શાસ્ત્રો ધર્મના બહાને પોતાની કલ્પનાથી રચાયેલા છે. ઘણા શાસ્ત્રો શું, એક સર્વજ્ઞની પરંપરા અને અનુભવી ધર્માત્માઓ સિવાયના બધા શાસ્ત્રો વગર અનુભવે અનુમાન થઈને કપોળ કલ્પનાથી રચવામાં આવ્યા છે. અને જગત પણ અનંતકાળ સંસાર પણ અજ્ઞાન દશામાં રહેવાનું છે, તેથી ખોટા અભિપ્રાયો સર્વથા કરી જાય એમ કદી બનવાનું નથી. માટે ખોટા માર્ગ ને ખોટા અભિપ્રાયનો નાશ થઈ જશે એવું પણ જગતમાં બનવાનું નથી. એને માનનારા પણ મળવાના, કોઈ વખત માનનારા મળવાના નહીં, કોઈ વખત તો એની સંખ્યા વધી જવાની, એમ પણ બનવાનું. પણ એ તો સંસારનું કાળ ચાલવાનું છે, માટે એવું બને તો કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. સત્ય વસ્તુનો ચમત્કાર ક્યાં થાય? વસ્તુનો ચમત્કાર વસ્તુમાં થાય કે વસ્તુનો ચમત્કાર વસ્તુની બહાર થાય? ક્યાં થાય? આત્મા મતલબનો ચમત્કાર થાય છે. સંસારી દીન પ્રાણી મટીને સિદ્ધ પદને પામે છે, આ તો મોટો કયો ચમત્કાર છે. આ પશુ પક્ષી ઢોર ડાખરમાં ચાલ્યા જાય છે જીવાત્મા, એવો આત્મા સિદ્ધ પદ બિરાજમાન થાય છે, આથી મોટો કયો ચમત્કાર છે? એ તો અંદરના ચમત્કાર. પણ બહારના ચમત્કાર પણ સર્વજ્ઞને જે અતિશય હોય છે એવા કોઈ મહાન અતિશય કોઈ વિચાર દ્રષ્ટિઓને હોય
નહીં.
તો સદબુદ્ધિ ગાળી આવે છે એવી વૃદ્ધિ મિથ્યા દ્રષ્ટિને ન હોય, પછી હલકી વૃદ્ધિ હોય તો એવી વૃદ્ધિ મિથ્યા દ્રષ્ટિઓને ન હોય. એમ કે આ જડીબુટ્ટી વાતને તારો રોગ અસાધ્ય રોગ મટાડી દો, પણ મુનિરાજને તો આમ હવા યાથી જાય ને, એના હવા પાસ થઈને એના શરીરને અડીને જે હવા દે એવડાવ પણ એમાં રોગ મટી જાય, એવી વૃદ્ધિ હોય. શું કાંઈ કરે નહીં,
અવાજ જાય
અવાજ જાય. એ જે સત્પુણ્યમાંથી જે બાહ્ય ચમત્કાર થાય છે એવા ચમત્કાર પણ વિશાળ દ્રષ્ટિઓને હોતા નથી. એવા વિશિષ્ટ પ્રકારના બાહ્ય પુણ્ય યોગ હોવા છતાં તે ધર્માત્માઓ એની સામે જોતા નથી. મુકડા સામે કોણ જોવે? એમ કે આ ઉકોડા કરતા ઓલો ઉકોડો બહુ સારો, ઉકોડાની સામે જોતા નથી. એમાં રિદ્ધિ સિદ્ધિનો ઉકોડો છે એની સામે જોતા નથી. જૈન દર્શનમાં એ જૈનોને એમ કે એવું છે. થોડું જોઈએ એવું છે, પણ એ બધું જગતમાં એમ જ ચાલવાનું છે. તેથી અનેક માન્યતાની ગેરસમજના વિરોધ કરવા માટે આ છ પદની વિચારણા છે. કોઈ કરતા માનતો હોય તો ભોગતા ન માનતો હોય, કોઈ એકાંતે નીચે જ માનતો હોય તો અનિત્ય પર્યાય ન માનતો હોય, કોઈ ઈશ્વર કરતા માને વગેરે વગેરે, તો કોઈ હાલ નાસ્તિક હોય કે ઈશ્વર વિશ્વનું બધું અંબક છે, તે બધાનો નિકાલ આ છ પદ વડે થાય છે. જે જે અભિપ્રાયો વિરોધરૂપ હોય તે બધાનો નિર્ણય લેવામાં આવે છે. આ છ બોલ જેમ છે તેમ સમજે તો ત્રણ લોક ત્રણ કાળના રહસ્ય સમજાય લો. આ છ બોલ સમજે તો ત્રણ લોક અને ત્રણ કાળના રહસ્ય છે. વિચારી જગતમાં ક્યાંય જૈન દર્શન સિવાય આવી ગૂંથણી નથી. શાસ્ત્ર ને અથવા તત્વજ્ઞાન ની આવી ગૂંથણી પણ નથી ક્યાંય. અને કોઈને પૂછવા જવું ન પડે. પણ સમજ્યા વિના કાંઈ સ્વચ્છંદે જેમ તેમ નિર્ધારીને એકાંત પક્ષના આગ્રહને પકડી બેસે તો સાચું તત્વ સમજાય નહીં. આનંદઘનજીએ છ દર્શનને 21માં જીનેશ્વર ભગવાનના દેહના અંગ જણાવીને કહ્યું છે કે સડક દર્શન જીના અંગ ભણી જે ન્યાય સદંગ જેવો સાધે હે નમીજીનગરના ચરણ ઉપાસક સડક દર્શન આરાધે હે. એમને નમીનાથ ભગવાનના 21માં નમીનાથ ભગવાનના સ્તુતિ કરતા આ વાત કરી છે. સડક દર્શનની એક પક્ષ દ્રષ્ટિએ જો છ પક્ષની અપેક્ષા રાખીએ ને જીતાવીએ તો અનેકાંત ન્યાયમાં સમાવી શકાય છે. એક પક્ષી અને જેને ગરજ થઈ હોય, ગરજ થઈ હોય, ઘણો ગરજો હોય ત્યારે આ વાત એને કઈ પડે એવું છે. સ્પષ્ટ બાકી કઈ અડે એવું વળી જ્ઞાનીને રાગ દ્વેષ ઈચ્છાનો સર્વથા અભાવ છે. જે સ્વભાવની રુચિ હતી તે સ્વાધીન મોક્ષ સ્વભાવ સ્વતઃ ઉર્ધ્વગામી છે. તે આયુષ્યકાળ પૂરો થતાં પોતાનું સહેજે ઉર્ધ્વગમન થાય છે. એ કાંઈ ઘોડાગાડી બાંધવા જતા નથી કે વિમાનમાં ટિકિટ લેવા જતા નથી, સહેજે ઉર્ધ્વગમન થાય છે. જગતના જેવો ધર્મ પામે એવા રાગના સંસ્કારની ઉપાધિ ન હોવાથી એને રોકાવવું પડતો નથી. પામે ન પામે સૌની યોગ્યતાની વાત છે. અમે અમારો સાતતા જઈએ છીએ. રાગ છે ત્યાં સુધી રસ્તો દેખાડશો પછી એ વાત પણ અમારે કહેવાની રહેતી નથી. અનંતા સિદ્ધ પરમાત્મા છે, કોઈ ઉપદેશ એક અક્ષરનો ઉપદેશ દેતા નથી. માતેજીને બેહદ સુખ સ્વરૂપ એવા પ્રત્યક્ષ સર્વજ્ઞ વિતરાગ ભગવાન પાસે જવું હોય એને પોતાની જાતની તૈયારી કરવી પડશે. તૈયારી તો પોતે કરવી પડશે, એ તો ખાલી દિશા સૂચન કરે છે. વર્તમાનમાં આ ક્ષેત્રે તો એક બે ભાવ કરીને મોક્ષે જવાય છે. સીધો અહીંથી મોક્ષમાં કોઈ જાતો નથી આ ક્ષેત્રે. પણ વર્તમાનમાં પંચમહાવિધિ ક્ષેત્રમાં મનુષ્ય દેહ તે જ ભાવે અત્યારે પણ મોક્ષે જવાય છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે પણ સર્વજ્ઞ ભગવાન હશે અને ઘણા જીવો તે જ દેહ આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં જશે. ધોક મોક્ષ માર્ગ ચાલશે પાછો. આવતી ચોવીસનો મોક્ષ માર્ગ શરૂ થશે. ત્રણેક રાજાનો જે આત્મા છે એ આવતી ચોવીસના આદિનાથ ભગવાન થશે. શરૂઆત કરનારા મોક્ષ માર્ગની શરૂઆત કરનારા હોવાથી એને આદિનાથ કહેવામાં આવે છે. લાખો મનુષ્ય મોક્ષે જશે. સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત વર્તમાનમાં પણ વિદેહ ક્ષેત્રે બિરાજે છે. સર્વજ્ઞ પણ છે એમ નક્કી કરવા માંગે તો સમજાય તેમ છે. ન્યાય છે આગળ વધીને સમજણથી જુઓ તો બધું છે. મોક્ષ માર્ગ ચાલુ જ છે. અત્યારે પણ મોક્ષ માર્ગ અહીંયા પણ ચાલે છે અને ચાલુ છે. છ મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય અને સૂક્ષ્મ નિગોજીવની સ્થાનમાં અનંત જીવ રાશિ છે તેમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવો બહાર આવી બીજા શરીર ધારણ કરે છે. છતાં અનંતકાળે પણ સંસારમાંથી અનંતમાં ભાગે જીવો ઘટવાના નથી. આ ક્રમ ચાલુ રહેવા છતાં સંસારના જીવો અનંતમાં ભાગે ઘટવાના નથી. એટલા ને એટલા જ રહેશે કેમ કે 608 ગયા 600 રહે આપનો પ્રવેશ થયો પરિભ્રમણમાં. હિન્દુ દ્રશ્યમાં તો અનંત આખા જગતના ક્ષેત્રમાંથી મનુષ્યોની 29 નવડાની સંખ્યા થાય, સંખ્યા મનુષ્યો છે એમાં કેટલા, 29 નવડા મૂકો એટલે સંખ્યા થાય. એમાં મહાવિદ્યા એમ બધા આવી ગયા, ભરત ઈરવત અને મહાવિદ્યા બધા આવી ગયા. એટલી સંખ્યા વાળા ગર્ભ જ મનુષ્યો હોય સમોસનામાં ન લેવા, ગર્ભથી ઉત્પન્ન થાય એવા એટલી સંખ્યા વાળા ગર્ભ જ મનુષ્યો હોય તેમાંથી 6 મહિના અને 8 મહિનામાં 608 જીવો મોક્ષે જાય છે. કારણ કે એ જે સમર્થન છે એ મન વગરના મનુષ્યો છે, સૂક્ષ્મ દેહ વાળા ગર્ભ જ મનુષ્યને મન હોય છે એ મોક્ષે જાય છે. એ જેઓ સ્વયં પોતાના પુરુષાર્થથી જ મોક્ષને સાધે છે છતાં તેને ઈષ્ટ નિમિત્તનું બહુમાન હોય છે, સાધે છે પોતાના પુરુષાર્થ, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ કાંઈ કરી દેતા નથી છતાં એમના પ્રત્યે બહુમાન આવ્યા વિના નહીં, એટલું જ નહીં ઉત્કૃષ્ટ બહુમાન પણ તે જ કરી જાણે છે, બીજા કરી જાણતા નથી. એના જેટલું ઉત્કૃષ્ટ બહુમાન બીજા કરી જાણતા નથી. તીર્થંકર આજીને માર્ગના દેખાડનારા કયા છે એવા જેવો કહે છે કે હે સર્વજ્ઞ ભગવાન, આપે ધર્મતીર્થની પ્રવૃત્તિ, ધર્મતીર્થ પ્રવર્તાવી મોક્ષ માર્ગ સમજાયો છે એમ સતનું બહુમાન કરે છે. જે જે આત્માઓ સાચી તૈયારી કરે છે તેમને જ્ઞાને ઉપકારીને થાય છે, જે જે આત્માઓ સાચી તૈયારી કરે છે પોતે તૈયાર થાય છે અને પાત્ર થાય છે તેને જ્ઞાને ઉપકારીને થાય છે. પણ તે જ્ઞાનીને તો ઈચ્છા નથી, હું બીજાનું કરી દઉં એવી ઈચ્છા નથી. જે તરસો છે એ આવે છે, પાણી માગે છે અને પોતાની પાસે પાણી છે એને પાય છે, છતાં પોતાનું પાણી ઘટતું નથી, ખરેખર તો એને અમૃત પાય છે, અમૃત સાગર માંથી અમૃત પાય છે છતાં એનું અમૃત કઈ ઘટતો. પણ પૂર્વે બંધાયેલ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિના કારણે વાણી ધર્મ સભામાં દિવ્યધર્મી રૂપે છૂટે છે અને નવ અને તત્વને સમજવાની તૈયારી વાળા હજારો જીવો તેમની ઉપકારી નિમિત્તનો સ્વીકાર કરી તેમને તેમના ઉપકારી નિમિત્તનો નિમિત્તપણે સ્વીકાર કરીને આત્મકલ્યાણને પામે છે. જે સમજે તે થાય શિષ્ય પણ એવો વિચારવાન છે કે શંકા પણ યથાર્થ ઉપાડે છે અને જ્ઞાનીના ભાવવચન નો આશ્રય સમજે છે, સમજાય તો ફરી પૂછે છે. પણ લોકોને ઘર બાર સ્ત્રી પુત્ર અને ધન આદિ માંથી નિવૃત્તિ મળે ત્યારે તત્વ નો વિચાર આવે ને 24 કલાક એ રટણ છૂટતો નથી, સંયોગો સંયોગો સંયોગોની ઘટમાળમાંથી છૂટતો નથી. આખી જિંદગી સંસારના પ્રયોજનો છે કાઢી પણ ભવનો અભાવ થાય તેવું કઈ કર્યું, તેને કઈ કર્યું એમ પૂછે છે, એનું શું કર્યું? આ વાત એવી ઢબથી ઉપાડી છે શ્રીમદજી કે સાંભળનારાના સ્થાનમાં આવે છે કે આવી શંકા કરનારાઓ પોતાનું ઈષ્ટ કેમ થાય અથવા પોતાનું કલ્યાણ કેમ થાય તે માટે વિચાર દશામાં કાળ ગાળે છે અને તેવા જિજ્ઞાસુ જે અપૂર્વ કાળ અનંત કાળમાં ન થયું તે અલ્પ કાળમાં મેળવે છે, એવા જિજ્ઞાસુ જે અપૂર્વ કાર્ય અનંત કાળમાં ન થયું તે અલ્પ કાળમાં કરી દે છે. ખરા જિજ્ઞાસુ હોય તો અલ્પ કાળમાં કાર્ય કરી દે છે અને એ દાખલા આપણી પાસે તો જીવંત દાખલા મોજૂદ છે. પણ જે લોકો કહે છે કે અમને શંકા થતી નથી, ગમે તેવો મોક્ષ હોય આપણે કાંઈ જાણવું નથી, મોક્ષ હોય તો ગમે તેવું હોય આપણે અત્યારે આ બધું ઘણો લાભ નું કારણ છે એ બધું એમાંથી ક્યાં નવરા થઈએ આપણે. તેને સત્ય જિજ્ઞાસા નથી, તેમને પ્રશ્ન કરતા આવડે નહીં, તેથી પ્રશ્ન પૂછવામાં પણ મૂંઝવણ થાય અને ગમે ત્યાં તો ગમે એવો તુક્કો ઉઠે ફેંકે. પ્રશ્ન પૂછતા આવડે નહીં તો ગમે એવો તુક્કો ફેંકે અને કામ મૂંઝાય. જેમ બંધ મકાનમાં કચરો ઘણો પડ્યો હોય છે તેના બારણા ઉઘડતા અંદર પવન પેસે છે એટલે પડેલો કચરો ઉડવા લાગે છે, એટલે તેવા ઘરવાળાને બીજાથી શરમ થાય છે કે મેં બારણું ન ઉઘાડ્યો હતો સારું હતું. પણ જો ઝાડુ લઈને વાળીને સાફ કરનાર પણ સાફ કરનાર કોઈ મળે અને તેને ઓળખે કે આનાથી મારો કચરો નીકળે તેમ છે અને કાઢવા માગે ખરેખર તો કઈ કચરો રહે
નહીં.
એવી રીતે મતમતાંતરના આગ્રહ વાળા પોતપોતાના સંપ્રદાયના અથવા માની બેઠેલા પોતાનો અભિપ્રાય નક્કી કરી નાખેલા એ બધા બધા મતમતાંતર વાળા છે. પોતાના બારના ઉઘાડવા જ ન માગે, અમારે કોઈ વાત સાંભળવી નથી એમને બધી ખબર, અથવા અમારે કઈ જાણવું નથી એમ કઈ ઉજ્જવળ ઘર જેવા અજાણ્યા રહેવા માગે છે અને બારના ન ઉઘાડે તો તેને પ્રાણે કોણ સમજાવે, એને કોઈ જ્ઞાની પ્રાણે સમજાવતા નથી. એવા ઘણા હોય છે કે શંકા કરીને સમાધાન કરવા માટે એટલે કે હવા આવવા માટે બારણા જ ઉઘાડતા નથી. વાતો ને મને સાંભળવું નથી ને ભાઈ પાછું અમારું મગજ ફરી જાય, એના કરતા અમે જે કરીએ છીએ બરાબર, કારણ કે અમારો કચરો ઉડી જશે અને બીજા દેખી જશે એવો ભય રહે છે. તો પ્રેસ્ટીજ પોઈન્ટ યાદ આવે છે, અમે ભૂલા પડ્યા હતા, અમે નહોતું માનવું એવું અમે માની બેઠા હતા, માટે અમારે હવે કઈ સાંભળવું નથી, બાણા બંધ કરી લઈ જાય અને કહે કે ગમે ત્યારે સમજાશે, અથવા કહે કે અમને ધર્મની આત્માની શ્રદ્ધા છે અમે નિશંક છીએ, અમારી વાતમાં અમે નિશંક છીએ. કોઈ કહે છે કે આટલું બધું ઝીણું જાણવાની કઈ જરૂર જ નથી, આપણે તો નિરાંત ધ્યાનમાં બેસીએ અને નિવૃત્તિમાં રહીએ તો રાગ દ્વેષ ધ્યાનમાં બેસી જવું. આવી રીતે અવિધિ કરનારા પણ હોય છે જેને ક્રમ વિપર્યાસ કહે છે. આપણે માન્યું છે તે સાચું છે એવા માનનારા નિશંક તો ખરા, પણ તે ઊંધા નિશંક છે. નિશંક તો ખરા પણ તેને જયારે સાચા તત્વની વાત સાંભળવાનો પ્રસંગ આવે ત્યારે ના પાડીને બેસે છે, કારણ કે પોતે જે ગ્રહણ કર્યું છે માન્યું છે તેનાથી બીજું દેખાતા બારણા બંધ કરે છે. અમે માન્યું છે કે હવે અમારે કઈ ફેરફાર નથી કરવો, સ્વર્ગનું દ્રષ્ટાંત આપે છે. જેમ કે પોતે સ્વર્ગ તાણીને સૂતો છે, માથા ઉપર વેંચ ઊંચે એક સર્પ લટકતો હોય, એક જ વેંચ છીતો હોય માથે બરાબર, તે ઊંચો થાય તો તરત જ કરડવાનો છે, સર્પને લંબાઈ ઓછી છે ઉપર લટકેલો છે ઊંચડીથી, એક વેંચ છીતો જો ઊંચો થાય તો ડંખ મારે. આટલો નજીક છે છતાં માની શકે હું તો નિર્ભય છું, મારે શું માનવું છે, મારી પાસે ક્યાં સરપાયો છે. પણ મૃત્યુરૂપી અલ્પકાળમાં તેનું આયુષ પૂરું કરશે. મનુષ્યમાં મૃત્યુ બહુ છે તો ગમે ત્યારે ગમે અને ઓચિંતો આવીને કાળ ઝડપ મારે છે. સર્પનું ભાન ન હોય તે નિશંક સૂતો ન કહેવાય, મૃત્યુનું ભાન ન હોય એ નિશંક સૂતો છે એમ ન કહેવાય. જો સર્પને યુક્તિથી કળાથી કાઢે તો જ મૃત્યુનો ભય ગયો ગણાય. સર્પનો ભય ટાળ્યો પછી તો પથારી તરે, કીડીઓનું કાઢ્યું તો દુઃખદાયક નથી, સર્પ યોગ્ય હોય તો પછી પથારીમાં કીડીઓ ચડી હોય તો એને કાંઈ કાઢવામાં મુશ્કેલી
નથી.
તેમ પરભાવ શું અને સ્વતત્વનો સ્વભાવ શું તેની ઓળખ જેને નથી, માત્ર અંધશ્રદ્ધા એ વર્તે છે. હું કોણ છું તેનું ભાન નથી, તે સત્ય સત્ય અસત્યનો વિવેકી નથી. આવા પ્રકારના જીવોને સાચા નિમિત્તનો જોગ થઈ જાય તો પણ એ પરમાર્થ પામી શકે
નહીં.
બાળક બંધ કરીને બેઠા હોય એને જ્ઞાની મળે તો પણ એને યોગ યોગ બરાબર થઈ જાય એનો લાભ એને મળે નહીં. બાણું બંધ કરાવીને તો ન મળે પણ બાણું ઉઘાડું રાખીને ન મળે એવું એવું અનુભવ થાય એવું છે. જ્ઞાની ઉભ્યા, જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછ્યા, દિવસો મહિનાઓ વર્ષો સુધી એમની સામે બેસી બેસીને સાંભળ્યું, કેમનું બધું તો બહાર ઉગાડવું રાખ્યું. હવે અહીંથી ક્રમબદ્ધ પ્રશ્નોત્તર ની અને યુક્તિસર સિદ્ધાંત ની રચના આવે છે. જો આ જે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ નો સમન્વય કરેલો છે. સમન્વય નો અર્થ સુસંગતતા સાધેલી છે, સંધિ મારેલી છે. જ્યાં ઉપદેશ ની જરૂર છે ત્યાં ઉપદેશ બોધ કર્યો છે, જ્યાં સિદ્ધાંત ની જરૂર છે ત્યાં સિદ્ધાંત બોધ કર્યો છે. બંને વાત કરી છે. ઘણા એમ તો છે કૃષ્ણજી એટલે ઉપદેશ ની વાત કરી છે, સિદ્ધાંત ની વાત નથી કરી. સિદ્ધાંત ની વાત ગુરુદેવે કરી છે. એવું કે ગુરુદેવે સિદ્ધાંત ની વાત કરી છે પણ ઉપદેશ નથી કરી. બે ખોટા છે. ધર્માત્મા એકાંતે એક વાત કરે, ઉપદેશ ની પણ વાત આવે. અરે એક વ્યાખ્યાન માં બે વાત આવે, એક જ વ્યાખ્યાન
માં
દર એક એક વ્યાખ્યાન માં આ વાત આવે છે. મારે જાગી જા જાગી જા, ઓચિંતો આવશે તને ઉપાડી લેશે. એક ક્ષણ માં આ સંચાય ને ખૂબ થઈ ગઈ છે. એવું નથી કે મંદવાળ આવે રાતે રાણ જેવું શરીર હોય વાર લાગે નહીં. ખેલ છે, એવી વાત છે. ખેલ તો ખેલ થઈ જાય છે. એક એક વ્યાખ્યાનમાં આ ચેતવણી આપી છે. કોઈ વ્યાખ્યાન લગભગ ખાલી નહીં ચેતવણી. એ ઉપદેશ બોધ છે અને સિદ્ધાંત બોધ પણ એટલો ભરપૂર આવ્યો છે. અહીંયા તો શ્રીમદજી એમ કે છે, હવે અહીંથી ક્રમબદ્ધ પ્રશ્નોત્તર ની અને યુક્તિસર સિદ્ધાંત ની રચના આવે છે. યુક્તિસર એટલે વ્યવસ્થિત રચના કરેલી છે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ની. આ ગુરુદેવ નો અભિપ્રાય છે. શિષ્ય શંકા કરશે અને ગુરુ દરેક પદ નું યથાર્થપણો સિદ્ધ કરશે. શિષ્ય કઈક જાણ્યું છે પણ નિર્ણય હજી કર્યો નથી. જાણ્યું છે ખરું, નિર્ણય કર્યો નથી. માટે જ્ઞાની શું કહે છે તે જાણવાની જિજ્ઞાસા વાળો છે. તેથી તેને આશંકા થાય છે. અહીં આશંકા એટલે આત્માના હોવાપણા વગેરે બાબતની છે. આત્મા વગેરે પદોની શંકા કરે છે, એમાં આત્મા નથી વગેરે જે વિચારોથી શંકા થઈ તેને ધારી રાખે છે અને તેના ન્યાયો બરાબર સમજવા માંગે છે. એમ જેને એકાગ્રતાથી સમજવાની તૈયારી છે તે શું શું નથી માનતો અને કયા કારણે નથી માનતો તે દલીલો ગુરુ પાસે પોતાની દલીલો રજૂ કરે છે. આ શાસ્ત્રમાં ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે એવી જાતની ઘટના કરી છે. ગુરુદેવને કોઈ એમ કે આને શાસ્ત્ર ન કહેવું છે, કેમ માને? પોતે પહેલા કીધું છે એવું ફેરવી નાખે. હા, સમાજ રૂપે એવી જાતની ઘટના કરી છે કે આવી રીતે સમજીને જિજ્ઞાસા પૂર્વક જે શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુના ઉત્તરને ગ્રહણ કરે છે તેનો મોક્ષ થયા વિના શિષ્ય સમજવાની જિજ્ઞાસા અને ગુરુ પ્રત્યેની પ્રતીત લઈને આવ્યો છે કે મારું અપમાન થશે, મારી મોટાઈ જશે એવી શરમ ન રાખે. શ્વાસ લેવા જાવું ને વાસણ હંતાડવું એમ બને. વિનયવંતન્ય તત્વનો જિજ્ઞાસુ જ્ઞાનીનો વિનય પણ રાખે અને બે ધડક પ્રશ્ન પણ પૂછે. વિનય પણ રાખે અને બે ધડક પ્રશ્ન પૂછે અને સમજવાની ધીરજ પણ રાખે, ઉતાવળો ન થાય. જે વિચારણાથી પોતાની શંકા પડી છે તેના કારણે તેના કારણોને તેને ખબર છે અને પોતાને સમજવાનું શું છે તેની પણ તેને ખબર છે. પોતાની જે નડે છે એ શંકા રજૂ કરે છે અને સત્ય સમજવા માટે વિચારની ભૂમિકામાં અવકાશ રાખે છે, ખાલી જગ્યા રાખે છે એને સત્ય સમાવેશ.
વાસુદેવ સિમંદર ભગવાન નો જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય વિશ્રામ દિગંબર જય ધર્મ નો